नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरिहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरु मंगलं मंगलं वीतराग श्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 7 सप्टेम्बर 2014 श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 710 वड़वा भादरवा सुद पूनम सोमवार 1952 ओम आत्मा सच्चिदानंद ज्ञान अपेक्षाए सर्वव्यापक सच्चिदानंद एवो हूँ आत्मा एक छू ए विचारू ध्यावू निर्मल अत्यंत निर्मल परम शुद्ध चैतन्य घन प्रगट आत्मस्वरूप छे सर्वने बाद करता करता जे अबाध्य अनुभव रहे छे ते आत्मा छे जे सर्वने जाने छे ते आत्मा छे जे सर्व भावने प्रकाशे छे ते आत्मा छे उपयोगमय आत्मा छे अव्याबाद समाधि स्वरूप आत्मा छे आत्मा छे आत्मा अत्यंत प्रगट छे केम के स्वसंवेदन प्रगट अनुभव मा छे कृपाळु देवे आ कोईना ऊपर लखेला पत्र नथी पण एमनी पोतानी चिंतननी धारा जे छे एने अहींया मूकी छे अंगत जेने कहीए हाथ नोंधमां पण आ वात आवे छे तो अहीं वात मुकी छे आत्मानी ओळख आ जीवनी मोटामां मोटी मुश्किली होय तो ए छे के जीव पोताना स्वरूपने जाणतो नथी आपणे पोतानी ओळखाण नथी जो आ जगतमां मोटामां मोटी क्राइसिस होय तो आपणे घणीवार कहीए छीए क्राइसिस ऑफ कल्चर क्राइसिस ऑफ कैरेक्टर पण अहींया तो क्राइसिस ऑफ आइडेंटिटी छे जीवने पोताने पोतानी ओळख नथी अने आ जगतनी अंदर सौथी विचित्र आश्चर्यकारक जो कोई घटना होय તો એ છે કે પોતે પોતાને ભૂલી જવું. તે આપ આપ સે ભૂલ ગયા, ઇનસે ક્યા અંધે, સમર સમર અબ હસત હૈ, નહીં ભૂલેંગે ફેર, માર્ગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદે, હો તસો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દે. કેટલી અદભુત જ્યારે આત્મ પ્રતીતિ થાય છે ત્યારે ખ્યાલ આવે છે કે આ જગતમાં આથી મોટું અંધેર શું. આપ આપકો ભૂલ ગયા, પોતે પોતાને ભૂલી જાય, પોતાનું સ્વરૂપ સાચું સ્વરૂપ શું છે એ ખ્યાલમાં ન આવે, અને જે ભ્રાંતિગત સ્વરૂપ છે, જે ટેમ્પરરી પોતે શરીરનો પિંડ ધારણ કર્યો છે, એને પોતે પોતાનું સ્વરૂપ માને. મેં આમ કર્યું, હું આમ ગયો તો એને મને આમ કહ્યું, મારે આ કરવાનું છે, આ બધી કોની તો વાત કરે છે. તો બધી પોતાનો દેહ, એનું જીવન અને એનો આખી કાર્યકલાપની અંદર સમગ્ર જીવન એમને પસાર કરે છે. એને ક્યારે પોતાનું સ્વરૂપ દેહથી પર એવું આત્મ સ્વરૂપ છે એ લક્ષ આવ્યો નથી. આ જન્મમાં તો નથી આવ્યો, પણ અનંતા જન્મોની અંદર આ લક્ષ થયો નથી, અને એટલે જ એનું પરિભ્રમણનો ક્રમ ચાલુ જ છે. તો એવી વાત કૃપાળુદેવ કહે છે કે સર્વપ્રથમ આત્માને ઓળખો, પોતાને જાણો, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. આ ચાર પ્રશ્નો પોતાની જાતને હંમેશા પૂછવા. જ્યારે કંઈ ન સૂજે, વિચારવાનું કંઈ ન યાદ આવે, અને કંઈ આપણી વિચારણા આગળ ન ચાલે, ત્યારે તત્વજ્ઞાનને બાજુ ઉપર મૂકી દો. વિચારો કે હું કોણ છું, જવાબ જુદા જુદા આવશે, અને એના ઉપર વિચાર કરશો એટલે એમ થશે કે આપણને જવાબ મળે છે એ સાચા નથી. હું કોણ છું તો મિસ્ટર એક્સ છું, જવાબ ખોટો છે. હું કોણ છું, ફલાણા ભાઈનો દીકરો છું, ફલાણાનો પતિ છું, ફલાણાનો પત્ની છું, ફલાણાનો ભાઈ છું, ફલાણાનો કાકો છું, આવા અનેક આવશે. મકાન માલિક છું, દુકાન માલિક છું, બોસ છું, નોકર છું, ચાકર છું. આ બધા જવાબો ખોટા છે, સંજોગોને આધીન છે. આમાંનું એક કઈ સ્વરૂપ તારું ખરું નથી, શું સ્વરૂપ છે મારું ખરું, આ એક સાચું સ્વરૂપ નથી. અરે હું નામ છું, તો નામ તો મટી જાય છે. જ્યારે દેહ ખતમ થાય છે ત્યારે એ નામનો કોઈ અર્થ રહેતો નથી, એને તો અનામી અથવા નનામી કહે છે. તો એક જવાબ આપણને સાચો મળશે નહીં, એક જવાબ. અને આપણને એમ થાય કે આપણી ઓળખાણ વિશે આપણે તો હજારો આપણા જવાબ છે. હું કોણ, મને ઓળખો નહીં, મેં આમ કર્યું, મેં આમ કર્યું, આ એક જવાબ નથી તારો. સાચું સ્વરૂપ શું છે, શું સ્વરૂપ છે મારું ખરું. એ ખરું શબ્દ વિચારીએ ત્યારે ખ્યાલ આવે કે અત્યાર સુધીની જે વિચારણા ચાલે એ ખોટી છે. શાંતિથી બેસ, જેટલા જવાબ મળે એટલા લખ, લખતો જા. હું કોણ છું, તરત સામે જવાબ લખ, 1 2 3 4 5 6 7 8 જેટલા લખાય એટલા લખ. અને પછી બીજો સવાલ કે શું સ્વરૂપ છે મારું ખરું. હવે આમાં એક એક માં જો કે ખરું તારું સ્વરૂપ કયું છે, આ છે, આ છે, આ છે, આ છે, જેટલું લખેલું છે એ કોઈ એક ખરું સ્વરૂપ તરીકે સિદ્ધ નહીં થાય. ખોટું છે, અનિત્ય છે, સંજોગી છે, પણ ખરું નથી. વિનાશી છે તો આ તો મારું રૂપ નથી, આ મારું ખરું સ્વરૂપ નથી. તો એક આપણને વિચાર કરતા પોતાની ઓળખ નથી એવું લાગવું જોઈએ. અને જ્યારે પોતાને પોતાની ઓળખ નથી એવો અંતરમાંથી જ્યારે અવાજ આવે ત્યારે આને જિજ્ઞાસા કહે છે, આત્મ જિજ્ઞાસા, કે મારું તો ખરું સ્વરૂપ શું. તો આ બધી વડગણા કોના સંબંધે છે? જે સંબંધ મેં લખ્યા છે એ બધા સંબંધ વડગણાના છે. હું નામ છું તો એ નામની વડગણા છે મારી. હું માસ્ટર છું તો એ મારી વડગણા છે ઉપાધિની. હું પિતા છું, હું પુત્ર છું, હું વેપારી છું, હું ચાકર છું, નોકર છું, નાગરિક છું, જે લખ એ વડગણા છે. કોઈને કોઈ સાથે જોડાયેલો સંબંધ છે, એ સંબંધ દર્શાવે છે, તારું સ્વરૂપ દર્શાવતું નથી. તું એ સંબંધથી પર છો. કોના સંબંધે વડગણા છે? આ બધી સંબંધની વડગણા છે. તો હું મારા વિશે જે વિચાર કરું છું એ સંબંધના સંદર્ભમાં કરું છું, મારા અસ્તિત્વના સંબંધમાં નથી. કોના સંબંધે વડગણા છે? રાખું કે એ પરિહરું, આનો વિચાર જીવને પોતાને પોતાનો જવાબ મળે. પણ આ જીવ એ પ્રકારનો પ્રયત્ન કરતો નથી, અને જ્યારે જ્યારે સાધનાની વાત કરે છે ત્યારે પોતાના સ્વરૂપને ઓળખવાની સાધના નથી કરતો, ડાપણની સાધના કરે છે. આમ કરી તો આમ થાય ને, આમ કરી તો આમ થાય. એ મૂકને કોને થાય? પેલા આત્માને થાય, એ પકડાયું તને. આત્મા જ્યાં સુધી કેન્દ્રમાં નથી ત્યાં સુધી બધી સાધના વ્યર્થ છે. જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. નરસિંહે કેટલું સરસ સાદી ભાષામાં કહ્યું છે કે બધી તારી સાધના ખોટી છે, ભ્રમ છે. તું માનસ કે હું બહુ કરું છું. આત્મતત્વ જ્યાં સુધી તને નથી ખ્યાલ આવ્યો ત્યાં સુધી કહ્યું શું થયું? આ તિલક, ટપકા, માળા, જપ, કેસ, લુંચન, આ બધું કર્યું, જોગ ધૈર્યો, સંન્યાસ લીધો, શું થયું? બધી યાત્રાઓ કરી, કઈ નથી. એ બધા એને તો સરસ શબ્દ વાપર્યો છે, પ્રપંચ. એ સૌ પ્રપંચ પેટ ભરવા તણા. આ તારા પ્રપંચ છે, જાતને છેતરવાની અને જગતને છેતરવાની. પોતા વિશેની જ્યારે અવળી માન્યતા છે, ઊંધી માન્યતા છે, અસ્પષ્ટ માન્યતા છે, વિપરીત માન્યતા છે, ત્યારે એને માટે જે કંઈ કલ્યાણ કરવામાં આવે છે એનાથી ખરેખર પોતાનું આત્મકલ્યાણ થતું નથી. તો એના માટે કૃપાળુ દેવે એક સરસ શબ્દ મૂક્યો કે આત્માને ઓળખો પહેલા. જે આત્માની સિદ્ધિ કરવી છે, જે આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે, એની ઓળખાણ નહીં હોય તો કેવી રીતે પ્રાપ્ત કરશું અને શું પ્રાપ્ત કરશું? આપણી સાધના દ્વારા પ્રાપ્ત શું કરશું? તો કે આત્મા. પણ આત્માને તો ઓળખતો નથી, આત્માના સ્વરૂપથી અપરિચિત છું, આત્માને કદી વિચાર્યો નથી, કદી સાંભળ્યો નથી, કદી ચિંતવ્યો નથી, અને કદી નિધિ ધ્યાસન કર્યું નથી, ક્યારે આત્માની અનુપ્રેક્ષા કરી નથી, અને ક્યારે આત્માનું ધ્યાન કર્યું નથી. જે કંઈ કર્યું છે કલ્પનાનું બધું કર્યું છે, કલ્પના આધારિત બધું કર્યું છે, પણ તત્વ આધારિત કંઈ થયું નથી. કાં તત્વની શોધ માટે થવું જોઈએ, તત્વ ન મળે ત્યાં સુધી તત્વની શોધ માટે થવું જોઈએ. એટલે આત્માને ઓળખો, આત્માને આરાધો અને આત્માને સિદ્ધ કરો. પણ સિદ્ધ કરવું છે, આરાધના કરવી છે, તો કોની કરવી છે એ તો નક્કી કરવું પડે. પહેલા પ્રશ્ન પાયાના પ્રશ્નમાં જ ઊંધો હાલે છે. એટલે કહ્યું કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. આ પહેલા પ્રશ્નોનો જ્યારે જવાબ મળે ત્યારે એની ઓળખાણ થાય તો એની આરાધના થાય. હું જેને ઓળખું એની આરાધના કરી શકું, એને પ્રાપ્ત કરી શકું, એની સિદ્ધિ કરી શકું. પણ જેનું કોઈ મને સ્વપ્નમાંય દર્શન નથી તો શું મને મળશે? મારી સાધનાને અંતે પ્રાપ્ત શું થશે? તો એટલા માટે આત્માને ઓળખો. રે આત્મતારો, આત્મતારો, શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચન ને હૃદયે લખો. કેવી કરુણાથી 16 વર્ષની ઉંમરે આ જ્ઞાની પુરુષે આપણને કાવ્ય આપ્યું છે. આપણે તો જાણી સામાન્ય કવિતા બોલતા હોય ને એમ બોલતા જઈએ, બસ આપણને ઘણા પદ આવડે છે, એમાંનું આ એક પદ. અરે આ પદ તો તને ઢંઢોળી નાખશે. આ પદનો જો ખરેખર તું વિચાર કરીશ તો તને શાંતિથી જમવા નહીં દે. આત્માને ઓળખવાનું આ પદ છે. ઓળખો આત્માને, ઓળખો. ક્યારેક પદમાં વાત મૂકી છે, ક્યારેક પત્રમાં વાત મૂકી છે, અને ક્યારેક આવા પોતાની નોંધમાં વાત મૂકી છે. તો અહીંયા એ આત્માની ઓળખાણની વાત છે. આપણે પ્રયત્ન કરીએ કે આત્માને ઓળખવો હોય તો કેવી રીતે ઓળખવો, અથવા આત્માના ઓળખાણની વિચારણા ચિંતના કેવી રીતે થાય, એના લક્ષણ, એનું સ્વરૂપ, એના એક એક લક્ષણથી ઓળખાય. જે પદાર્થ અરૂપી છે, ઇન્દ્રિયોથી લક્ષમાં આવે એવો નથી, એને વિચારથી પકડી શકાય. અને વિચારના સૂત્રો જ્ઞાનીઓ આપણને આપે છે કે આ વિચારના સૂત્રો છે, આનાથી આત્મા પકડાશે. એને કહ્યું છે દિવ્ય વિચાર. આત્મા શરૂઆત જ કરી છે, એક જ શબ્દ લખ્યો છે આત્મા, પછી બીજો શબ્દ લખ્યો છે. એક એક લીટીમાં આ શબ્દ જુદા જ આવે છે. સચ્ચિદાનંદ આત્મા, પછી લખ્યું છે સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ એટલે સત, ચિત્ત અને આનંદ. એ હંમેશા છે, શાશ્વત છે, ત્રિકાળી છે, એને સત કહેવાય છે. જેની ઉત્પત્તિ પણ નથી અને જેનો નાશ પણ નથી, જે કોઈ સંયોગથી ઉત્પન્ન થયો નથી. કોઈ સંયોગો બન્યા અને આત્માની ઉત્પત્તિ થઈ એવું નથી. એ સ્વયંભૂ છે. આ જગતની અંદર 6 દ્રવ્ય સ્વયંભૂ છે, એમાં એક ચેતન દ્રવ્ય છે, આત્મા છે, એ સત છે. પેલા આ શ્રદ્ધા બેસે, આત્માના એક એક લક્ષણની વિચારી કરીને લક્ષણનું શ્રદ્ધા બેસાડવાની કે આત્મા સત છે, અસત નથી. અસત તો સંયોગી હોય, અસત તો સંજોગોને આધારિત છે, અસત વિનાશી છે, અસત 3 કાળ ટકે નહીં, અસતનું એક જ સરખું સ્વરૂપ રહે નહીં. આત્મા સત છે, દેહ અસત છે. દેહમાં કેટલા બધા ફેરફાર થાય છે, એની ઉત્પત્તિ થાય છે, એની વૃદ્ધિ થાય છે, એની અંદર રૂપ રસ કેટલા પ્રકારના ફેરફારો થાય છે, આની વૃદ્ધિ થાય છે, એમાં રોગ થાય છે, એમાં આરોગ્ય પણ મળે છે, એ બળ થાય છે, નિર્બળ થાય છે, એ બધું દેહમાં બને છે. આત્માના તો જે અસંખ્યાત પ્રદેશો જેમ છે તેમ સદાકાળ રહે છે. આ શરીર વધ્યું તો આત્મા વધ્યો, શરીરની ચરબી વધી તો આત્માનું કદ વધ્યું, એમને એમ છે. તો આ હાનિ વૃદ્ધિ જીર્ણ શીર્ણ થવાનો સ્વભાવ જેનો છે એને અસત કહેવાય છે. આત્મા સત છે, ત્રિકાળી સત છે. આ શરીર નહોતું ત્યારે એ હતો, શરીર છે ત્યારે પણ એ શરીરથી જુદો છે, અને શરીર નહીં હોય ત્યારે પણ એનું અસ્તિત્વ છે. આ સત વિચારીએ ત્યારે ખ્યાલ આવે. આ બધો ખૂબ વિચારવું આત્મા સંબંધે. પછી કહ્યું ચિત્ત, એ ચૈતન્ય સ્વરૂપ છે. આ આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, જો એનું લક્ષણ બરોબર આપણે વિચારીએ. ચિત્ત એટલે શું? તો કે ચૈતન્ય સ્વરૂપ છે, જેને ચિત્ત છે, જેમાં પ્રેરણા છે, વિચાર છે, સ્ફૂર્ણા છે, સંવેદના છે, આ બધા લક્ષણો ચિત્તના છે. હવે વિચાર કરીએ કે આ એક ફૂટપટ્ટી છે, આમાં ચિત્તપણું ખરું, આને સુસ્ફૂરણા, આને શું પ્રેરણા, આને શું સંવેદના, આને શું જાણપણું, કઈ નહીં. એ પોતાને પણ જાણે ખરું? કોઈ જડ પદાર્થ પોતાને પણ જાણી શકે નહીં, અન્યને પણ જાણી શકે નહીં. બહારની ઠંડી ગરમી થાય, બહારના વાતાવરણમાં પરિસ્થિતિમાં અદલ બદલ થાય તો પુસ્તકને કે આ ટેબલને શું? કઈ નહીં. પરંતુ આપણે બેઠા છીએ એમાં જે ચૈતન્ય છે એ તરત એમ કહે કે પવન ફરી ગયો. આ સંવેદના કોને થઈ? આ જાણપણું કોને થયું? કોઈ આવ્યો તો આપણે કહે કે આ ભાઈ આવ્યા, આ બેઠા હો. આ અહેસાસ કોને થયો? અથવા આ આમ નહીં ને જરાક આ જરા સરખું કરો ને ભાઈ માઇક, આ સ્ફૂર્ણા કોને થઈ? શરીરને નથી થઈ. આત્મા વિનાના શરીરમાં આવી કોઈ સ્ફૂર્ણા, વેદના, કોઈ પ્રેરણા, કોઈ ચીજ નથી. કૃપાળુદેવે કહ્યું આત્મસિદ્ધિમાં, જો ચેતન કરતું નથી, નથી થતા તો કમ, જડ સ્વભાવ નહીં પ્રેરણા, જુઓ વિચારી ધન. અરે તું જડ અને ચેતનના ધર્મનો વિચાર તો કર. વિભાવ શરીર કરે છે કે ચેતન કરે છે? શરીર નથી કરી શકતું, શરીર જડ છે. આવા આવા લક્ષણોથી આ ચિત્ત, આ ચિત્ત એ મારું સ્વરૂપ છે. કંઈ પણ પ્રેરણા સાચી કે ખોટી એ કરનાર જો કોઈ હોય તો હું કરું છું. આવું ચિત્ત સ્વરૂપ મારું છે, સ્ફૂર્ણા મારી છે, સંવેદના મારી છે. મને રોગ થયો, શરીરને સોજો આવ્યો, તો શરીર જાણે છે કે મને સોજો આવ્યો? એ જાણે છે કે મને અહીંયા પીડા થઈ? કાંટો વાગ્યો તો શરીરને વાગ્યો, પણ એને એ એની સંવેદના નથી. સંવેદના કોણે છે? અંદર રહેલો ચૈતન્ય છે. એ તરત કહે છે કે આ જગ્યાએ ક્યાંક કાંકરી વાગી, કાંટો વાગ્યો, અને એના ઉપાયમાં જીવ પ્રવર્તન કરે છે. તો બીજું લક્ષણ, પેલું લક્ષણ સત, બીજું ચિત્ત જેને સ્ફૂર્ણા છે, પ્રેરણા છે, સંવેદના છે, જાણકારી છે, બોધ છે. કોઈ પણ વસ્તુનો બોધ થવો તો આ ટેબલને બોધ થશે કે હું બેઠો છું કે નથી બેઠો, અને બેઠા પછી એ થાય કે હવે કોઈ બેઠા છે. પુસ્તકને થશે કે મને કોઈ વાંચે છે કે નથી વાંચતું, કશું જ નહીં થાય. આવો બોધ માત્ર ચૈતન્ય જે હશે એને થશે. એક નાનું જો અહીંયા જીવાત બેઠી હોય ને, એને મારો હાથ અહીંયા ભૂલથી નજીક જાય ને તો એને બોધ થશે, બોધ થશે કે કોઈ આવ્યું. એ ઉડી જશે, મચ્છર હશે, માખી હશે, એ ઉડી જશે. એને બોધ થાય છે કે સંબડી ઇઝ ધેર, કોઈ આવ્યું. પુસ્તકને કાંઈ નહીં થાય, જડ છે, અને એલામાં રહેલું પેલામાં ચેતન છે. જીવ જંતુ આ બધા જૈન દર્શન કહે છે, જ્યાં ચેતના છે સર્વાત્મામાં સમદ્રષ્ટિ દિયો, આ બધા ચેતન, કોઈ વિકસિત છે, કોઈ અવિકસિત છે, પણ બધાની જાત એક જ છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, જીવ માત્ર સાથેની એકતા અનુભવે. એટલે જીવ જીવની સંવેદના અનુભવી શકે, જીવ જીવની સંવેદના અનુભવી શકે, એને બોધ થાય, એને લાગણી થાય, ફિલિંગ. એ ફિલિંગ કોને થાય? તો માત્ર ચેતનને થાય. દૂધપાક કડછીથી કાઢીએ પણ દૂધપાકનો સ્વાદ જીભની અંદર રહે એટલે ચેતનને થાય, ચમચાને ન થાય. એ આખો દિવસ એમાં પડ્યો રહીએ તો એને દૂધપાકની મીઠાશનો અનુભવ ન થાય. તો આ જીવનું લક્ષણ ચિત્ત. હું સત છું, ચિત્ત છું, અને આનંદમય છું. આનંદ એ જીવનો સ્વભાવ. જીવ સદાય આનંદને ઝંખે છે. આનંદ એ સુખની નિષ્પત્તિ છે, સુખ એ જીવનો ગુણ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન પરમ જ્યોતિ સુખધામ, સુખનું ધામ છે, મેઇન સોર્સ. આ ધામમાંથી જ સુખ મળે છે. તો સુખ પદાર્થમાં નથી, સુખ જીવનો ગુણ છે. એ જ્યારે સુખ મેળવે છે એ સુખ એવું કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં, કેવળ સુખ. સંસારની અંદર સુખ અને દુઃખ એ છાયા પડછાયાની જેમ સાથે છે. સંસારનું કોઈ સુખ દુઃખની છાયા વિના છે નહીં. અને આત્માનું જે સુખ છે એ સદા સદૈવ સુખ છે, પરમ સુખ છે, અવ્યાબાધ છે, અનંત છે, અક્ષય છે. એને કોઈ બાધા પહોંચાડી શકે નહીં, એ ક્યારેય સમાપ્ત થાય નહીં. એ સુખ સ્વાધીન છે, એ આત્માને આધીન છે, એ કોઈના ઉપર અવલંબિત નથી. કોઈ પદાર્થનું ગ્રહણ કરવાથી સુખ મળે એવું નથી. કંઈ પણ પ્રકારનું પદાર્થનું ગ્રહણ ન કર્યું હોય તોય પોતે પોતાના સ્વરૂપની સમાધિમાં સુખનો અનુભવ કરે, દુઃખનો નહીં. તો કયા પદાર્થનો ભોગવટો છે? એકઈનો નહીં. આ સુખનું સ્વરૂપ છે, આ સુખ ગુણ આત્માનો છે. અને આ સુખ જ્યારે દુઃખ રહી સુખ, પોતાના ગુણનું સુખ જ્યારે જીવને મળે છે ત્યારે એનું લક્ષણ પ્રસન્નતા છે. મેં સવારના પરમાં નિત્યક્રમ કર્યો, જપમાળા કરી, મંત્ર જાપ કર્યા અને મને ખૂબ આનંદ, આ સુખ મળ્યું સ્વભાવનું. તો એની અભિવ્યક્તિ શું છે? આનંદ, આનંદ. અરે આટલી બધી પ્રસન્નતા, તમે કેમ આટલા બધા આમ પ્રસન્ન દેખાવ છો? તો એનું કારણ કે મેં આજે મારા સ્વભાવના સુખનો અનુભવ કર્યો. જ્યારે આત્મા મેં સામાયિક કરી, પૂજા કરી, સ્વાધ્યાય કર્યો, ભક્તિ કરી, એટલો બધો સુખનો પોતાના ગુણ સાથે ગયો, એટલે પછી પૂરું થઈ ગયા પછી એની અભિવ્યક્તિ શું? જુએ એટલે તરત કે આ ભાઈ કેટલા બધા પ્રસન્ન ચિત્ત છો. આનંદગંજીએ કહ્યું, ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એ કપટ રહિત થઈ આત્મ અર્પણારે, આનંદ ઘન પદ રે ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો. મને પ્રીતમનું સુખ મળ્યું. પ્રભુના સ્મરણની અંદર લયલીન થતા મેં મારા સ્વરૂપને અનુભવ્યું, કેમ કે પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ એ જ મારું સાચું સ્વરૂપ છે. પણ આજે કર્મના આવરણથી, કષાયોના સંગથી એ અવરાઈ ગયું છે. પણ મેં જ્યારે સાધના કરી ત્યારે એ બધા સંગથી પરિહરીને શાંત ચિત્તે અને એકાંતની અંદર મેં જ્યારે વિચારણા કરી, મારી સાધના આવી રીતે જ સાધના થાય, વિવેકપૂર્વક થાય, શાંત ચિત્તે થાય, એકાગ્રતાથી થાય, એકાંતમાં થાય, તો મને હું મારા સ્વરૂપ સાથે થોડો સમય કેમ ન હોય પણ જોડાઈ ગયો. અને જોડાઈ ગયો ત્યારે મેં દુઃખ અનુભવ્યું કે સુખ? તો કે સુખ. હું દેહને અનુભવું છું. જ્યારે આપણે બહુ વિચાર કરીએ અને ખરેખર પ્રયોગ કરવો કે આજે આપણા શરીરનો અનુભવ કરવો છે આપણે, તો શરીરનો અનુભવ કરીએ કે પગના નખથી માથાના બાળ સુધી ચાલ્યા જાઓ, દરેક જગ્યાએ અનુભવ કરતા કરતા એમ થાય કે અહીંયા આ તકલીફ છે, અહીંયા આ તકલીફ છે, અહીંયા આ તકલીફ છે. પેટ અગારાવો તો ના કે પેટમાં કંઈક દુખે છો, હાથ અગારાવી તો કંઈક નસ નરમ પડી ગઈ છો, વાસામાં આવી તો ઘારો ક્યાંક ખબાકો આવી જાય છો. બસ દેહનો અનુભવ થાય છે. એમ જ્યારે આત્માનો અનુભવ થાય, સ્વરૂપનો અનુભવ થાય, તો સુખનો અનુભવ થાય. સ્વરૂપનો અનુભવ થાય તો સુખનો અનુભવ થાય. અને એ અનુભવ થયા પછી, એ અનુભવ તો ત્યારે ખૂબ કર્યો, પણ જ્યારે એ પોતાની સામાયિક પૂરી કરી, પૂજા પૂરી કરી, સ્વાધ્યાય પૂરો થયો, ભક્તિ પૂરી થઈ, અને આમ ખૂબ સુખનો અનુભવ થયો હોય, બધા વિકલ્પો સંસાર ભૂલાઈ ગયો હોય, શરીર ભૂલાઈ ગયું હોય, અને પોતાનું નામ રૂપ પણ ભૂલાઈ ગયું હોય, પોતાનું વ્યક્તિત્વ પણ ભૂલાઈ ગયું હોય, કપટ રહિત થઈ આત્મ અર્પણારે. આ કપટ છે, હું વસંત છું એ મારા નામનું મને કપટ છે, મારા સ્વરૂપ સાથે અનુબંધને તોડી નાખે છે, આ કપટ છે, એ સાચું નથી. આ પ્રપંચ છે, વ્યવહારના પ્રપંચ છે. અને સાધના તો એવી થાય કે પોતાનું નામ રૂપ ભૂલાઈ જાય, પોતાનું શરીર ભૂલાઈ જાય, સંગ ભૂલાઈ જાય, સંબંધો ભૂલાઈ જાય, સંયોગો ભૂલાઈ જાય, અને કેવળ એ સત સ્વરૂપ છે એની સાથે, એને જે પરમાત્માનું અવલંબન લીધું છે, સદગુરુનું અવલંબન લીધું છે, એની દશા એનું સ્વરૂપ સાથે એ ઓતપ્રોત થાય, અને એને એક ભાવ થાય કે પ્રભુ જેવું તારું નિર્મળ સ્વરૂપ છે એવું જ મારું છે, અને અનુભવ કરે પોતાનો. અને આવી જ્યારે સાધના થઈ હોય અને સાધનામાંથી બહાર આવે ત્યારે એના મોઢા ઉપર દુઃખ હોય, ચિંતા હોય, પ્રસન્નતા હોય, તો આ આત્માનો ગુણ છે, પ્રસન્નતા. જેમ કોઈ મોટી મજૂરીએ ગયા હોય, દુકાને ખૂબ કામ કર્યું હોય, ઘરે આવો એટલે કે જરા ચિંતામાં લાગો છો, કા નુકસાન થઈ ગયું છે, કા થાકી ગયા છો, કા ધાર્યું કંઈ કામ થયું નથી, તો લોકોને જેને એને કારણ કે સંસારની અભિવ્યક્તિ એ ચિંતા છે અને આત્માની અભિવ્યક્તિ એ પ્રસન્નતા છે, તો આપણને જ્યારે કોઈ જુએ ત્યારે લોકોને ખબર પડી જાય કે આના મોઢા ઉપર વિષાદ છે, ચિંતા છે કે પ્રસન્નતા છે. જ્ઞાનીઓના મુખ ઉપર પ્રસન્નતા હોય, જ્યારે મળો ત્યારે પોતાની નિજ સમાધિમાં લીન હોય, બહારની ગમે તે પ્રવૃત્તિ ચાલતી હોય, પણ એનું પ્રસન્નતા એવી. કેટલા મહાત્માઓને આપણે જોઈએ છીએ કે આખા દિવસમાં જ્યારે તમે દર્શન કરવા જાઓ, જ્યારે મળવાનું થાય, તો તમને એમ લાગે કે ઓહો, આ તો કેટલા બધા પ્રસન્ન છે, શું કરોડોના માલિક છે, શું પાંચ પચીસ પ્રોપર્ટી એની પાસે છે, પરિગ્રહ શું છે, કાંઈ નથી, અકિંચન છે, પણ એની પ્રસન્નતા છે, એ પોતાના આત્માની સાથે છે. અને આપણે સંસારનો ભારો લઈને જઈએ છીએ, બોજ લઈને જઈએ છીએ, એટલે આપણે સદૈવ ચિંતામાં છે. અને ઉલટાનું એને કેવું પડે કે કેમ શ્રાવક, શું કઈ બહુ મૂંઝાયેલા લાગો છો, તો કે હા સાહેબ એટલા હારું તો આવ્યો છું. આપણે મૂંઝાયેલા છીએ, આપણે ચિંતામાં છીએ. આત્માની બીજી ઓળખાણ આ કૃપાળુદેવ કહે છે, સચ્ચિદાનંદ. મેં આત્માને ઓળખો, મેં જાણ્યો, તો એનું લક્ષણ તો ખબર પડે ને, આ સત છે, આ ચિત્ત છે, આ આનંદ છે. આની ઓળખાણનું પ્રમાણ આનંદ છે, સચ્ચિદાનંદ. ત્રીજી લીટી આવે છે, જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું એમ વિચારવું, ધ્યાવવું. જુઓ, આપણને કૃપાળુદેવ સાધનાનો માર્ગ આપે છે, આત્મ સ્વરૂપની ઓળખનો માર્ગ આપે છે, એક એક પગલે લઈ જાય છે. વચનામૃતની અંદર તત્વજ્ઞાન પણ છે, વ્યવહાર પણ છે, નિશ્ચય છે ને વ્યવહાર છે, બધું છે. એના પ્રમાણે જરા આપણે પુરુષાર્થ કરવો પડે. પેલા કહ્યું આત્મા, એટલે પેલા તું વિચાર કર, બીજું કઈ નહીં, નામ તો બધા જાણસ, પણ આજ સુધી આત્મા એ કોઈ વસ્તુ છે, એ કોઈ પદાર્થ છે, એ કોઈ અસ્તિત્વ છે, આવું તો કોઈ દી નહોતું વિચાર્યું. આત્મા એટલે ઠીક છે કે બધું આત્મા આત્મા આત્મા, જ્ઞાનીઓ બોલે છે કે આત્મા હશે. અહીંયા વિચાર્યું આત્મા, આત્મા નામનો જયારે હું કઈ કોઈ શબ્દ બોલું છું ત્યારે જરૂર કોઈનું અસ્તિત્વ છે. હું કહું ટેબલ તો ટેબલનું અસ્તિત્વ છે, હું કહું માઇક તો માઇકનું અસ્તિત્વ છે, હું કહું આવો રમેશભાઈ તો રમેશભાઈનું અસ્તિત્વ છે. કોઈ શબ્દ એનું અસ્તિત્વ ન હોય તો બોલાય નહીં. ટ્રાય કરો, કોઈ શબ્દ બોલો કે જે કોઈ ચીજ જ નથી, બોલાય નહીં. આપણે જે બોલીએ એ આપણો પૂર્વ સ્મૃતિનો સંસ્કાર છે, અને એનો મતલબ કે એનું અસ્તિત્વ છે. અહીંયા પહેલા જ કહ્યું આત્મા, હું આત્મા બોલું છું. આજ સુધી આપણે ક્યારે આત્મા બોલવામાં આત્માનું અસ્તિત્વ છે એમ ભાસ્યું નહીં. આ તો અપાસરે જાય છે એટલે આત્મા બોલવો બસ. પણ આત્મા નામની કોઈ ચીજ છે? મારા ઘરમાં તો હજાર ચીજ છે, આત્મા ક્યાં હશે? અમે તો આ લીધું, આ અમારા ઘરે છે. કંઈ પણ વસ્તુ બોલે તો આ મારી પાસે છે, એ મારા ઘરે છે, બધું છે. આત્મા બોલ્યો, બોલ હવે. તો એ ખબર નથી હો ક્યાં છે, કોણે લીધો છે, બાપુજી લાવ્યા છે, બા લાવ્યા હશે, ઘરે ક્યાં મૂક્યો છે, કબાટમાં હશે, ખબર જ નથી. આત્મા નામનો કોઈ પદાર્થ છે, આત્મા બોલવાની ચીજ છે, બસ બોલવાનો. પણ કોઈ શબ્દ, એ શબ્દ જેનો વાચક છે એનું અસ્તિત્વ ન હોય તો શબ્દ બનતો નથી. કેટલી બધી આ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. એટલે કૃપાળુ દેવે પેલા મૂક્યો આત્મા, તો કે આવો આત્મા છે, કોઈ પદાર્થ છે, કેવો હશે? સચ્ચિદાનંદ, એ સત સ્વરૂપ છે. એ ગઈકાલે પણ હતો, આજે પણ છે, આવતીકાલે પણ રહેશે. ઓહો નિત્ય શાશ્વત સત ચિત્ત, એનામાં ચેતના છે, પ્રેરણા છે, સ્ફૂરણા છે, બોધ છે, સંવેદના છે, લાગણી છે. આ આત્મા સિવાય ક્યાંય નથી. હવે વિચારવામાં ને બધે બધી ચીજનો વિચાર કર. આખી દુનિયાની ચીજ ન હોય તો ઘરમાં જેટલી ચીજ છે ને એને એક એક ને પકડ. આ સિદ્ધિ પદ્ધતિ કે બેઠો છો આસન ઉપર, એ આસનને બોધ થાય છે, એને લાગણી થાય છે, એને પ્રેરણા છે, એને સંવેદના છે. એમ કે છે કે બહુ વજન આવ્યું ઉભો થા, એમ નથી કહેતો, સંવેદના નથી એને. એક એકનો વિચાર કરો ત્યારે એમ થાય કે આ આત્મા. તો આ આખા બધા મારા ઘરની અંદર હજાર ચીજ વસ્તુઓ છે, એમાં બોધ કોને થયો? તો હજારને મારો બોધ થયો કે મને હજારનો બોધ થયો? મને હજાર ચીજનો બોધ થયો. તો બોધ કરનાર જે તત્વ છે આ શરીર નથી. મારી ગેરહાજરી હોય અને શરીર હોય તો શરીરને બોધ થાય ખરો? શરીરને બોધ થાય તો અંતિમ યાત્રામાં કહી દો, એ આ શું માંડું છે, નિહેણી શું કામ લાવ્યો છું, લઈ જાય અહીંથી, મને ક્યાં બાંધવા માંડ્યો તું. પણ હવે બોધ થનાર કોઈ રહ્યો નથી. હવે કચકચાવીને બાંધ, બીજા બે ચાર જણા કહેશે ગાંઠ જોરથી મારજે, આ કઈ નહીં બોલે. કેમ નહીં બોલે? એને અગ્નિદા દેવામાં આવશે. એને ક્યાં બોધ છે? એને ક્યાં સંવેદના છે? એને ક્યાં કઈ પ્રેરણા છે? કઈ નહીં કહે તને. શરીરમાં જળ છે, આવી પ્રકારનો આત્માનું લક્ષણ બરોબર પકડતા જઈએ. એને કઈ પોઈન્ટેડ આપણું ધ્યાન થાય, વિચારણા થાય, કર વિચાર તો પામ. આત્માને તું પામી શકીશ પણ વિચાર કર. વિચાર તીક્ષ્ણ હોવો જોઈએ. કેવો? તો કે તીર જેમ ચાલ્યું જાય. એકવાર તીર માર્યું હોય પછી તીર જેમ ચાલ્યું જાય એમ ઉપરથી તીર નીકળે, આખા શરીર સોસરું પસાર થઈ જાય. વિચારોનું તીર, એમાં એક પણ પરમાણુ જળ છે એમાં ચેતન નથી. સ્પષ્ટપણે એ ભાસ્યા વિના રહે નહીં. તો એવો આત્મા જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક, એવો સરસ શબ્દ છે. આપણે જગતના અનેક દર્શનો, અનેક અધ્યાત્મની વાતો સાંભળીએ છીએ અને બધી જગ્યાએ કહે છે કે આત્મા સર્વવ્યાપક છે, સચરાચર છે, આખા બ્રહ્માંડમાં છે. પરંતુ કૃપાળુ દેવ કહે છે કે કઈ અપેક્ષાએ? તો કે જ્ઞાન અપેક્ષાએ. જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક છે, બાકી તો દેહ વ્યાપક જ છે. આત્મા શરીરની બહાર છે નહીં. આપણું શરીરની બહાર કોઈ જગ્યાએ આપણો આત્મા હોઈ શકે નહીં. કારણ કે તરત જ લક્ષણ પકડવાના કે જો આત્મા મારો અહીંથી નીકળી અને આમાં ગયો ટેબલમાં, તો ટેબલને પ્રેરણા થવી જોઈએ, સ્ફૂરણા થવી જોઈએ, સંવેદના થવી જોઈએ. કંઈ થતું નથી, બોધ લાગણી કંઈ થતું નથી. આત્મા અહીંયા નથી. આત્માના કોઈ પણ લક્ષણ મને મારા શરીરથી મર્યાદિત જણાય છે. હા, પણ જ્ઞાન અપેક્ષાએ, આત્માનું જ્ઞાન જ્ઞેય સુધી છે કે સંસારમાં જ્યાં જ્યાં જ્ઞેય છે ત્યાં જ્ઞાતા છે. જે પદાર્થ જાણી શકાય છે એ આત્માના જ્ઞાન વડે જાણી શકાય છે, એટલે આત્મા જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક છે. પોતાના અસ્તિત્વના અપેક્ષાએ તો માત્ર દેહ વ્યાપક છે. જે દેહ ધારણ કરે છે એમાં જ આત્મા છે. જંતુનો દેહ હોય તો નાના જંતુની અંદર, હાથી જેવડો દેહ હોય તો એની અંદર, જેવો દેહ ધારણ કરે એવા આત્માના પ્રદેશો તે દેહરૂપ ગોઠવાય છે. અઘુરું લઘુ છે, ફેરાય જાય, ચારે બાજુ ફેરવાય જાય. અને શરીરની અંદર પણ કોઈ જગ્યાએ કે આત્મા અંગુષ્ઠ માત્ર છે, અંગૂઠા જેવડું છે. જુદી જુદી વાત સાંભળતા હોય આપણે તો એ છે, એટલે પછી અંગુષ્ઠ ક્યાં છે તો કે હૃદયની અંદર છે, અહીંયા છે. અહીંયા છે તો પગની અંદર પીડા કેમ થઈ, વેદના ત્યાં કેમ થઈ? કારણ કે સર્વવ્યાપક છે દેહમાં આત્મા, સર્વવ્યાપક છે. જળના પરમાણુએ પરમાણુની સાથે આત્માના ચૈતન્યના પ્રદેશે પ્રદેશ એકમેક સાથે દૂધ અને પાણીની જેમ જોડાયેલા છે. તો આત્મા દેહ વ્યાપક છે અસ્તિત્વથી, પણ જ્ઞાનથી સર્વવ્યાપક છે. જ્યાં જ્યાં જ્ઞેય છે ત્યાં ત્યાં આત્માનું જ્ઞાન એટલું સામર્થ્યવાન છે કે એને જાણી શકે છે. અંતરિક્ષના પદાર્થોને પણ આત્મા જાણી શકે છે, શરીરની મર્યાદાઓની બહાર રહેલા જગતને પણ આત્મા જાણી શકે છે. કારણ કે એ જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક છે, એટલે જ એ સર્વજ્ઞ થાય છે ત્યારે ત્રણ લોકની અંદરનો કોઈ પદાર્થ એનાથી અજાણ પણ નથી, અજ્ઞાત પણ નથી, પરમ શુદ્ધ છે. જ્ઞાનીઓ એને ઉદાહરણ આપે છે કે સ્ફટિક જેવો શુદ્ધ છે. સ્ફટિકમાં કોઈ મલિનતા નથી, માત્ર પારદર્શિતા અને શુદ્ધિ 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 જ છે. એની અંદર જે કંઈ ભાસ થાય છે એ આ વાતાવરણને કારણે કંઈ પીળાશ લાગે, ક્યાંક ઘટતા લાગે. જેમ પાણીને કોઈ રંગ નથી, પણ ખૂબ મોટું પાણી ભેગું થયું હોય તો સમુદ્રમાં ક્યારેક લાગે કે વાદળી છે, પણ પાણીને ગમે ત્યાંથી ઉપાડો લોટો ભરીને ક્યાંય વાદળી કલર પાણીનો છે નહીં. તો પાણી વાદળી લાગે છે એને ઘટને કારણે એ આભાસ થાય છે. એમ સ્ફટિકમાં પણ આપણે જોઈએ, આવા ઘણા સ્ફટિક આપણે જોઈએ છીએ તો ત્યારે આપણને લાગે કે આને કંઈક પીડાશ પડતું છે, અથવા સફેદાઈ છે, અથવા આ છે. તો એને માત્ર બહારની અસર છે, એને પોતાનો કોઈ રંગ હોતો નથી. પાણીને પોતાનો રંગ નથી, એમ સ્ફટિકને પોતાની કોઈ આભા નથી, એમ આ આત્માને પણ પરમ શુદ્ધ છે. પણ સ્ફટિકની પાસે કોઈ લાલ કપડું રાખ્યું હોય તો લાલાશ દેખાય, ગુલાબી રાખ્યું હોય તો ગુલાબી દેખાય. એમ આ આત્માને જેવા કષાયો લાગેલા છે એના પ્રદેશો સાથે કષાયના કર્મો એને જેવા લાગેલા છે, એ કર્મનું પ્રતિબિંબ આત્મામાં પડે છે, એટલે એ કષાયથી મલિન લાગે છે. પણ એનું સ્વરૂપ પરમ શુદ્ધ છે. એ જે લાગેલો છે એ બહારનો મળ છે, કર્મ મળથી આ આત્મા દૂષિત થયેલો છે. જો એ મળને સાફ કરવામાં આવે તો આત્મા પરમ શુદ્ધ સ્ફટિક જેવો છે. જેમ રત્ન સ્ફટિકનું રત્ન હોય એની જેવી નિર્મળતા હોય એવી જ નિર્મળતા આત્માની છે. ચૈતન્ય ઘન, ચૈતન્ય છે પણ અમુક ભાગમાં ચૈતન્ય છે ને અમુક ભાગમાં જળ છે. તો આત્મા અહીંયા ચૈતન્ય છે ને પગના પાનીએ જળ છે? નહીં, આત્મા એના પ્રદેશે પ્રદેશની અંદર ચૈતન્યતા છે. એનું ચૈતન્ય ઘન છે. જે જગ્યાએ આત્માના પ્રદેશો, એટલે આખા શરીર વ્યાપી હોય તો શરીરમાં કોઈ પણ જગ્યાએ સંવેદના થાય, કોઈ પણ જગ્યાએ બોધ થાય. અહીંયા કંઈ પણ જંતુ બેઠું હોય તો બોધ થાય, આત્માને થાય છે. આત્માના પ્રદેશો ત્યાં છે માટે થાય છે. પગમાં કાંટો વાગ્યો, આત્માના પ્રદેશો ત્યાં છે માટે પીડા થાય છે, સંવેદના થાય છે, વેદના થાય છે. જો એ ન હોય તો ન થાય. કેટલાક પ્રયોગો કરીને ડોક્ટરો ત્યાં એ શરીરને ખોટું કરે છે અને ત્યાંથી એ ચૈતન્યના પ્રદેશો ખસે છે અને એ જગ્યાએ પછી ગમે તેટલી કાપકૂપ કરે શરીરની તો પણ વેદના થતી નથી. ઓપરેશન થાય ત્યારે એવું છે, કોઈ વાર લોકલ એનેસ્થેસિયા આપે અને કોઈ વાર આખા શરીરને બેહોશ કરે. પણ લોકલ કરે ત્યારે પોતે જાણતો હોય, પોતે જોતો હોય કે મારો જ પગ કપાય છે, એ પોતે જુએ, ઓલા એ કરવત લીધી કાપે છે, હથોડી મારે છે, તો પોતાને કઈ હથોડીનો ઘા વાગતો નથી. પણ જો એની અંદર એને એવું ઇન્જેક્શન ન આપ્યું હોય અને એની ચેતનાને મૂઢ ન કરી હોય તો તે જગ્યાએ હથોડી મારે જોઈ, અરે સોય અડાડે તો રાડા રડી કરી નાખે. ચૈતન્ય ઘન છે, આત્મા પ્રદેશે પ્રદેશે એની ચેતના છે, એ કોઈ એક જ જગ્યાએ લોકલાઇઝ નથી. તો ચૈતન્ય ઘન છે, જેમ સાકરના ગાંગડામાં મીઠાસ કેવી છે, તો કે સાકરનો ગાંગડો મીઠાસનો ઘન છે. તમે જ્યાંથી એક કટકી કાપીને મોઢામાં મૂકશો ત્યાં મીઠાસ જ લાગશે, ગોળ ગમે ત્યાંથી ચાટો તો મીઠો જ લાગે ને ગળ્યો જ લાગે. પણ તમે કિનારીએથી લીધો એટલે પછી કડવો લાગ્યો, પણ જરાક અંદરથી લ્યો તો નો હોય ભાઈ. ગોળની મીઠાસ એટલે ગોળ એ મીઠાસનો ઘન છે, એમ આત્મા એ ચૈતન્યનો ઘન છે, ચૈતન્ય ઘન. પછી પ્રગટ આત્મ સ્વરૂપ છે, પ્રગટ છે, છદ્મ નથી, છુપું નથી, પ્રગટ છે પરંતુ ભાસતું નથી. આપણું ભાસે એ આપણા જ્ઞાનથી ભાસે, ચક્ષુથી ન ભાસે. આત્મા ઇન્દ્રિય ગમ્ય નથી, અનુભવ ગમ્ય છે. આપણે કે પ્રગટ છે તો કેમ દેખાતો નથી? વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ, જણાય જો તે હોય તો ઘટપટ આદિ જેમ. આ આપણી મૂર્તા કે ભાઈ ઘટ ને પટ મને જણાય છે, આ ઘડો છે, આ પટ એટલે કાપડ છે, આ બધું મને જણાય છે, વસ્ત્ર છે. હા આત્મા હોય તો કેમ ન જણાય? કાંકરો જણાય, માઇક જણાય, ટેબલ જણાય, શેતરંજી જણાય, આ બારી બારણા જણાય છે. આત્મા હોય તો કોણ કેમ ન જણાય? કૃપાળુ દેવે એને માં કેવું સમાધાન આપ્યું છે. ઘટપટ યાદી જાણ તું તેથી તેને માન, જાણનારને માનને કહીએ કેવું જ્ઞાન. આ ઘડાને જાણ્યો કોણે? આ પટને જાણ્યો કોણે? એ વિચાર કરતો કે તારા હાથે જાણ્યું, તારી આંખે જાણ્યું? ના, જાણનાર કોઈ જુદો છે શરીરથી. મને લાગે છે કે હું જાણું છું, અને જો હું મને શરીર માનતો હોઉં તો વિચારી લે કે મારાથી કોઈ જુદું અસ્તિત્વ અહીંયા છે, અંદર શરીરથી જુદું છે જે આ જાણે છે, એ અનુભવ કરે છે. એને પ્રત્યેક પદાર્થનો અનુભવ કરનાર જે છે તે આત્મા છે, એટલે કે છે પ્રગટ છે. તને તરત લક્ષમાં આવશે કે આત્મા પ્રગટ છે, એટલે ક્યાંય છુપાયેલો નથી, કોઈ જાદુના ખેલથી મળે એવો નથી, પણ માત્ર ઇન્દ્રિયથી એને પ્રાપ્ત કરી શકાય એમ નથી. બોલવાથી, વાંચવાથી, સાંભળવાથી આ આત્મા મળે એમ નથી. પુસ્તકોનો બહુ અભ્યાસ કરવાથી આત્મા મળી જાય તો એ પણ ન મળે, ખૂબ શિબિરો એટેન્ડ કરીએ એટલે મળી જાય તો એ પણ નહીં મળે. કેમ કે કાનનો વિષય નથી, આંખનો વિષય નથી, મોઢાનો વિષય નથી. આત્મા 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 બોલ બોલ કરી હવા લાખના જાપ કરીએ તો એ આત્મા ન મળે. એ ઇન્દ્રિય ગોચર નથી, પ્રગટ છે, પ્રગટ છે પણ ઇન્દ્રિય ગોચર નથી. જડ પદાર્થો પ્રગટ છે અને એ ઇન્દ્રિય ગોચર છે, ઘટપટ એ જડ પદાર્થ છે, ઇન્દ્રિય ગોચર છે. આત્મા ઇન્દ્રિય ગોચર નથી અને છતાં પ્રગટ તો છે જ, પ્રગટ છે, અનુભવ ગોચર છે. તું જો અનુભવ કર કે જાણ્યું કોને, બોધ કોને થયો, આ ભાઈ અહીંયા આવ્યા, આ ગયા, હું કાલે મને સારું હતું, આજે બરોબર નથી, આ બોધ કોને થયો, આ લાગણી કોને થઈ કે આ મારા છે, અરે તમને આવું દુઃખ થયું અને આપણું હૈયું ભીંજાયું, આ લાગણી કોને થઈ, શરીરને થઈ તો એને બધાની અંદર કઈ ફેરફાર થાય છે, શરીરને લાગણી થવી જોઈએ, લાગણી આત્માને થાય, બોધ આત્માને થાય, જાણકારી આત્માને થાય, પીડા આત્માને થાય, સંવેદના આત્માને થાય, આ તત્વ જે પ્રગટ છે, ઈચ્છે એટલે તો થાય છે. એકવાર આત્મા નીકળી ગયો શરીરમાંથી તો એને કોઈ પીડા થાય છે? અગ્નિ સંસ્કારની પણ પીડા થાય છે ખરી? તો નથી થતી. તો આત્મા પ્રગટ છે પણ એ ચૈતન્ય ઘન છે, અનુભવ ગોચર છે. કૃપાળુએ કહ્યું ને, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જ. આત્માનું જ્ઞાન અનુભવ ગોચર છે, તું અનુભવ કર, અને અનુભવ કરવો હોય તો ઇન્દ્રિયાતીત બની જા. તું જ્યારે ધ્યાનમાં પદ્માસન વગેરે વાળીને બેસે છે, આસનની અંદર કોઈ સ્થિર આસન સુખાસનમાં બેસે, પછી શું થવાનું છે, પછી શું કરવાનું છે? આપણે કાયોસર્ગ કરીએ છીએ પ્રતિક્રમણની અંદર. આપણી જૈન દર્શનમાં જે આ યોગ છે કાયોસર્ગનો, એવો અદભુત યોગ અધ્યાત્મ દર્શનમાં અન્યત્ર ક્યાંય જોવા મળતો નથી. સમાધિ સુધી બધી જગ્યાએ છે, પણ આ તો કાયોસર્ગ, કાયા હોવા છતાં એનો ઉત્સર્ગ કરી નાખવાનો. અનર્થનો પાઠ બોલીએ છીએ, જાઓ અરિહંતાણમ ભગવંતાણમ નમુકારેમી ન પારેમી તાવ કાય ઠાણેનમ મોણેનમ જાણેનમ અપાણમ વોસિરામી. આવો જે આત્મા છે જેને આ બધા ગુણો છે આની અંદરના, એવા આત્માને એને વોસિરાવું છું, માત્ર શુદ્ધ આત્મામાં હવે જાઉં છું. શરીર સાથે સંલગ્ન આત્મા છે એ સ્વરૂપને હું વસીરાવું છું. કસાઈ સહિતનો આત્મા મારો છે, કર્મ સહિતનો મારો આત્મા છે, એટલે અનેક ક્રિયાઓ શરીરની થાય છે, એટલે કેટલીક ક્રિયાઓ સ્વૈચ્છિક છે, કેટલીક અનૈચ્છિક છે. ઈચ્છા ન હોય તો શરીરમાં થયા કરે, અને કેટલીક ક્રિયાઓ ઈચ્છા હોય ત્યારે જ થાય અને કરી શકાય. તો કાયોસર્ગની અંદર કહે છે કે આ દેહનો ઉત્સર્ગ કર અને તું પરમ તત્વ સાથે એનું અનુસંધાન કર. તો આ અનુસંધાન કરે, કાયોત્સર્ગ કરે, કાયાનો ઉત્સર્ગ કરે, દેહ હોવા છતાં દેહાતીત બને, અને એમાં કઈ ભૂલ થાય તો એનું પ્રાયશ્ચિત છે કે ભાઈ મેં પગ હલાવ્યો કાયોત્સર્ગની અંદર, મારો હાથ હલી ગયો, મારી આંખ ખુલી ગઈ, મારી દ્રષ્ટિ ચકડ વકડ થઈ ગઈ, દોષ છે. મનના 10, વચનના 10, કાયના 32, કેટલા પ્રકારે એની આલોચના છે. આ બધું આપ્યું છે, સૂક્ષ્મ જ્ઞાન છે, આ બધું સમજવું જોઈએ. સામાયિક જાજી નો થાય તો કઈ નહીં, એક થાય, જાજી નો થાય તો કોઈ વાંધો નહીં, પણ એક સામાયિક પુણ્યા શ્રાવક જેવી થવી જોઈએ કે જે સામાયિકની અંદર આત્મ સ્વરૂપની પ્રતીતિ થાય અને કાયાનો ઉત્સર્ગ થાય, એટલે હું શરીર રૂપે છું એ ભૂલાઈ જાય. એટલે એની અંદર જે કંઈ પ્રકારના બાહ્ય પરિસર ઉપસર્ગ આવે તો સામાયિકમાં રહેલો એ શરીરનું ક્યાંય હલનચલન એનું થાય નહીં. શરીર કાષ્ટવત બને, શરીર પાષાણવત બને, પથ્થરની પ્રતિમા જોઈ લ્યો, કાં એક કાયોસર્ગમાં છે. ભગવાન કાયોસર્ગમાં છે અને ભગવાનના કાનમાં ખીલા ઠોકાય છે, ખૂબ પીડા છે, પણ એ પીડા એને ત્યારે કાયોસર્ગમાં હોવાને કારણે, આત્મ સ્વરૂપ સાથે લીન હોવાને કારણે, કાયાનો ઉત્સર્ગ કરેલ હોવાને કારણે એ ત્યારે ત્યાં વેદના અનુભવાતી નથી. કથા તો એવી આગળ છે કે સિદ્ધાર્થ નામનો શ્રાવક આવે છે અને પછી તે એક વૈદ્યને લાવે છે અને વૈદ્યને કહે છે, ખરક નામનો વૈદ્ય છે, કે મારા પ્રભુના કાનમાં આ સૂળ છે એ તમે કાઢી દો ગમે એમ કરીને, બહુ પીડાદાયક છે, મારા ભગવાનને આ અસાતા કરે છે. તો ખડક વૈદ્ય એને પ્રશ્ન કર્યો સિદ્ધાર્થ મણિકને કે જો તું વાત કરે છે પણ અત્યારે મહાવીરના કાનમાંથી કાષ્ટ સલાકા આ નીકળી શકે નહીં, કારણ કે એ મહાવીર ત્યારે વિહારમાં હતા, સિદ્ધાર્થ મણિકના ઘરે આવ્યા હતા, તો ત્યારે તો હવે એનો આત્મા ચારે બાજુ એની ચેતના છે, આખા શરીર વ્યાપી. આનો ઉપાય એક જ છે. ત્યારે તો વૈદ્યો પણ જાણતા હતા. એણે કહ્યું કે જો મહાવીર કાયો સ્વર્ગમાં જાય પછી અમે એના શરીર ઉપર ગમે તે પ્રકારના પ્રયોગ કરવા હોય તો કરી શકશું, ત્યાર પહેલા નહીં થાય, નહીં તો વેદના અપાર વેદના છે. અને પછી વૈદરાજ એના સાગરીતો અને આ સિદ્ધાર્થ શ્રાવક એ ચાલે છે કે ભગવાન વનમાં જશે અને આ બધી એની ચર્યા પૂરી થશે આહારની વગેરે, અને ત્યાર પછી ભગવાન કાયો સ્વર્ગમાં જશે. અને ત્યારે પણ કથાકાર લખે છે કે ભગવાન કૌશિકમાં સ્થિર થઈ ગયા પછી ઓલો શ્રાવક કહે છે વૈદ્યરાજને કે હવે તમારા માણસોને કહો અને તમારી કરો. તો તે સમયે એણે ભગવાનને ઉપાડીને તેલના વાસણમાં બેસાડ્યા, આખા શરીરના સાંધા ઢીલા કર્યા. આ બધું કરે છે એ પ્રક્રિયામાં ભગવાન કાયો સ્વર્ગમાં છે, દેહથી પર છે, એની ચેતના શરીરમાંથી એને સમેટી લીધી છે. એ સમેટાયેલી ચેતનાને કારણે એ કાયો સ્વર્ગમાં છે એટલે શરીરની જે ક્રિયા છે એની સાથેથી અલિપ્ત થયા છે. અને પછી એ ઢીલું થયા પછી એ સાણસાથી એ સૂળને ખેંચવામાં આવે છે. ત્યારે લખે શાસ્ત્રકાર કે આટલી અદ્ભુત સમાધિ અને કાયો સ્વર્ગની ભગવાનની સ્થિતિ હોવા છતાં આની વેદના હતી, જયારે ખીલ્લા નીકળ્યા ત્યારે લોહીની છોડો ઉડે છે અને એક કારમી ચીસ ભગવાનના મુખમાંથી પણ નીકળી જાય છે, જે પહાડ સાથે અથડાય છે અને પડઘા પડે છે, દેવલોક સુધી ઇન્દ્રનું સિંહાસન કંપી જાય છે કે પ્રભુને આ ઉપસર્ગ થયો, જબરજસ્ત થયો. એટલું બધું વિજ્ઞાન આપણી વિતરાગની કથાઓમાં વણાયેલું છે કે વિચાર કરવો પડે. તો ત્યારે એવી એની અનુકૂળતા હતી. આજે પણ કેટલાય મહાત્માઓ છે, જોયેલા છે, અનુભવેલા છે કે જે એમ કે પગનું ઓપરેશન કરવું હોય તો મારે ક્લોરોફોર્મની જરૂર નથી, થોડો સમય આપો હું મારા ધ્યાનમાં વયો જાઉં છું, પછી તમારે જે કરવું હોય તે કરજો, કઈ ન થાય, જોયા કરે. આજના કાળની અંદર કૃપાળુદેવે એટલા માટે કહ્યું છે કે આ કોઈ વાતો ગપ્પા છે, ગપગોળા છે, આવું વાંચીને ક્યાંય અશ્રદ્ધા નહીં કરશો, કેમકે ચેતનની શક્તિનો આપણને પરિચય નથી, ચેતનના સામર્થ્યનો પરિચય નથી. આપણે બોલીએ કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત વીર્ય, પણ તને અનંત શક્તિ ને અનંત વીર્ય એટલે શું ખબર છે? મેરું ડોલે પણ આ ન ડળે, આવી તો એની શક્તિ હોય છે. તો એ કહ્યું છે કે આ ન કરી શકાય. કેટલાય મહાત્માઓ આવા ઓપરેશન આ કાળમાં છે એટલે કૃપાળુદેવે કહ્યું એહી નહીં હૈ કલ્પના એહી નહીં વિભંગ કૈનર પંચમ કાળ મે દેખી વસ્તુ અભંગ. આ અભંગ સ્વરૂપ આત્મા, અખંડ સ્વરૂપ આત્મા, પૂર્ણ ચૈતન્યમય આત્મા કળિયુગમાં પણ કેટલાય લોકોએ અનુભવ્યો છે, અનુભવી રહ્યા છે. માટે હે જગતના જીવો, આ કોઈ કલ્પના નથી, આ વિભંગ એટલે કે જૂઠાણું નથી, મારી બુદ્ધિમાં નથી બેસતું એટલે જૂઠ, મને સમજાતું નથી એટલે અસત્ય. તો તારી બુદ્ધિને તું બરોબર સજાવ. વાત છે જ્ઞાનીની વાત, જૂઠ નથી, કલ્પના નથી, અનુભવ છે. આજે પણ આવો અનુભવ જોવા મળે છે. એક મહાત્મા ઉપરનો ક્રિયા કરવાની હતી અને એને પેલા પૂછ્યું ડોક્ટરને, સન્યાસી મહાત્માનો, અને બેંગ્લોરની વેલુર હોસ્પિટલમાં આની પ્રોસેસ થઈ હતી એટલે એના સંસ્મરણમાં લખાયેલું વાંચ્યું છે. એને પૂછ્યું કે આ ઓપરેશનને કેટલો સમય લાગશે. એટલે કે લગભગ 45-50 મિનિટ થાય. બહુ સારું. એ કે હું શરૂ કરું છું અને હું મારા ધ્યાનમાં વયો જાઉં, પછી તમે આ ઓપરેશન શરૂ કરી દેજો. અને પૂરું થયું ઓપરેશન પછી એને પ્રશ્ન કર્યો કે ડોક્ટર સાહેબ, તમને 15 મિનિટની વધારે વાર લાગી, એમ કેમ? તો ડોક્ટર કે કા તમને આ વધારે વાર લાગે સી રીતે ખબર પડી? કે તમે મને કીધું હતું એટલે મેં નક્કી કર્યું હતું કે મારો ગીતાનો પાઠ છે એ 45 મિનિટમાં મારો પૂરો થાય છે, એટલે તમારું ચાલે ત્યાં સુધી હું ગીતાની અંદર લીન હોઉં તો મને શરીરનું કોઈ ભાન રહેશે નહીં, પણ મારી ગીતા પૂરી થઈ પછી મેં અનુભવ્યું કે શરીર ઉપર હજી કંઈક ક્રિયાઓ ચાલી રહી છે, મેં ફરીથી શરૂ કર્યું. કે વિચાર કરો, આ કાળની અંદર આવી એની લીનતા, આને કહેવાય કાયોસર્ગની સ્થિતિ, કે મારા કાયોસર્ગ ચાલે છે. તો ત્યારે શરીર ઉપર મચ્છર બેસે, માખી બેસે, બહારનો ઉપદ્રવ થાય, ઠંડી ગરમી હવા આવે, કશો જ મને જાણકારી નહીં થાય, કારણ કે મારો ઉપયોગ સમગ્રપણે, મારી ચેતના સંપૂર્ણતયા એ પદમાં, એ મંત્રમાં, એ નામમાં લીન થયેલું છે. એટલે પછી શરીર જડ જેવું થઈ ગયું છે. તો અનુભવ કોણ કરશે વેદનાનો? વેદનાનો જે અનુભવ કરવાનારી ચેતના છે, આત્મા છે, એનો ઉપયોગ તો મેં મંત્રની અંદર, પ્રભુના નામની અંદર લીન કર્યો છે. હવે તો મારી પાસે કોઈ સાધન છે નહીં. આ કાળની અંદર પણ આટલી એકાગ્રતા, શાંતપણે. રમણ મહર્ષિનું ઉદાહરણ તો સૌ કોઈ જાણે છે કે ધ્યાનમાં બેસતા તો એવી લાલ કીડીઓનું એના પીઠ પાછળ આખો ધબ્બો થઈ ગયો હતો લોહીનો ડાન્સ. કૃપાળુ દેવ પણ જ્યારે કાબીઠામાં જતા, તળાવના કિનારે બેસતા તો આખા શરીર પર ડાન્સ લાગી જાય. મોટા મોટા હવે હોય છે, ઉખેડવા પડે, છતાં એ પુરુષ સમાધિમાં હોય, એ આત્મ ધ્યાનમાં લીન હોય, એ પરમ તત્વની સાથે એનું અનુસંધાન હોય. પ્રયોગ આ કરવાનો છે, સાધના આ કરવાની છે. રોજ દેહાતી થતા શીખીએ, રોજ દેહથી પર થતા શીખીએ, સ્વરૂપની સાથે અનુસંધાન કરીએ. આપણું સ્વરૂપ આપણને ભાસે નહીં તો જે પરમાત્માનું સ્વરૂપ છે એ તો તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, ત્રિલોક પ્રકાશક છો. ભગવાનને કહીને તમારું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે, એની સાથે લીનતા થઈ શકે છે? પ્રભુની સાથે લીનતા કરીને આત્મ સ્વરૂપ સાથે લીનતા થાય, આવી આખી વ્યવસ્થા છે. તો આત્મા પ્રગટ છે, આ આત્મ સ્વરૂપ પ્રગટ છે. એટલે સુધી આપણે પહોંચ્યા વિશેષ વિચાર અવસરે કરીશું.